SBS રેડિયો. જુલાઈ મહિનો બેઠો એટલે ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તે અંતર્ગત 2 જુલાઈથી 22 સપ્ટેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફિસ દ્વારા આયોજિત પોપઅપ ટેક્સ હેલ્પ સેન્ટરમાં તમે ફ્રી મદદ મેળવી શકો છો. 60,000થી ઓછી આવકવાળા લોકો માટે 600 જેટલા જુદા જુદા લોકેશન્સમાં ટેક્સ એજન્ટ્સ પાસેથી ફ્રી મદદ મેળવી શકશો. ગયા બુધવારે આપણે પણ થોડી ટેક્સ ટિપ્સ મેળવી ટેક્સ કનેક્ટના અકાઉન્ટન્ટ અમિતભાઈ ભૂટા પાસેથી. પહેલા ભાગમાં તેમણે આપણી સાથે વાત કરી કે TFN પર ટેક્સ ફાઇલ નંબર પર વ્યક્તિગત ધોરણે ટેક્સ રિટર્ન્સ ભરો ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. આવો આજે માહિતી મેળવીએ ઉબર ડ્રાઈવર તરીકે કામ કરતા લોકોએ ટેક્સ રિફંડ ક્લેમ કરતી વખતે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ATOએ ઉબર ડ્રાઈવર્સ પર પણ અમુક વિશેષ તપાસ કરવાનું શરૂ કર્યું છે.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
અમિતભાઈ, ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે હવે પાર્ટ ટાઈમ નોકરી તરીકે ઉબર ડ્રાઈવર બનવાનું પસંદ કર્યું છે, તેમને માટે ATO તરફથી ખાસ ચેતવણી છે?
ઉબરમાં હું ખાસ, તમે જે આ ટોપિક કાઢ્યો છે તો હું કહું કે ઉબરનું હમણાં બહુ આવ્યું છે ઓવરઓલ ન્યૂઝ પેપર્સમાં અને ATO તરફથી, અને કેસીસ બન્યા છે જ્યાં સ્ટુડન્ટ ડિપોર્ટ થયા છે ફોર નો ફોલ્ટ ઓફ ધેર્સ, બીકોઝ બેઝિકલી જ કે તમને અહીંયાના લોઝ નથી ખબર કે તમે હજી જસ્ટ નવા આવ્યા છો. હવે ઉબરમાં એવી રીતે છે કે તમે અહીંયા એઝ અ સ્ટુડન્ટ ખાલી 20 hours જ કામ કરી શકો, એનીથી ઉપર તમે કામ ન કરી શકો. હા, તમારી જયારે બ્રેક હોય યુનિમાં કે સ્કૂલમાં યુ કેન વર્ક 40 hours, બટ અપાર્ટ જયારે યુનિ ચાલતી હોય ત્યારે 20 hours કામ કરી શકો.
રાઈટ.
હવે તમે જયારે ઉબર, અહીંયા હવે બહુ બધા સ્ટુડન્ટ ઉબર ચલાવવા માંડ્યા છે, તો તમે જયારે ઉબરમાં રજીસ્ટર થાવ અને તમે એમ કહો કે હું 40 hours માટે અવેલેબલ છું, પણ તમે ફોર એક્ઝામ્પલ લેટ્સ કે આખા વર્ષમાં 20 hours જ ચલાવી છે, પણ બેઝિકલી તો મેં ઉબર વાળાને ઈ પ્રોજેક્શન આપો છો કે હું 40 hours માટે અવેલેબલ છું, જયારે તમે ઈ કરો તો તમારા ડિપોર્ટ થવાના ચાન્સીસ વધી જાય છે, કારણ કે તમે ટેકનિકલી ઈ કહો છો કે હું ભલે 20 hours જ ચલાવું પણ હું 40 hours ચલાવી શકું છું. એટલે જયારે તમે ઉબર સાથે રજીસ્ટર કરો ત્યારે મેક શ્યોર કરવાનું કે તમે ખાલી ઉબર વાળાને કહો કે આઈ એમ અવેલેબલ ઓનલી ફોર 20 hours,
બેઝિકલી વિઝામાં જે પરમિટેડ hours હોય એટલા જ.
એક્ઝેક્ટલી, કારણ કે લાસ્ટ 6 મહિનામાં 3 cases થયા છે જ્યાં સ્ટુડન્ટ ડિપોર્ટ થયા છે, અને એ જ રીઝન લીધે એ લોકોએ 20 hours થી વધારે નથી ચલાવી, પણ બીકોઝ ઉબર ના સિસ્ટમ માં બતાડતું હતું કે એ લોકો 40 hours અવેલેબલ હતા.
ઘણી વાર વેકેશન દરમિયાન એ લોકો પાસે વધારે કલાકો હોય છે.
એક્ઝેક્ટલી, તો ત્યારે એ લોકો ચેન્જ કરી શકે છે કે હવે ફોર લેટ્સ સે કે અહીંયા યુનિમાં ઘણી વાર 1 મહિનાનું કે 2 મહિનાનું વેકેશન હોય છે, તો ધેટ ટાઈમ દે કેન સે કે આઈ એમ અવેલેબલ ફોર 40 hours, બટ ફ્રોમ ધીસ પીરિયડ ટુ ધીસ પીરિયડ, જે એ લોકોનો બ્રેક પીરિયડ હોય બેઝિકલી, અને લેટર એ લોકોએ 20 hours નું જ બેઝિકલી કરવું પડે, કારણ કે ATO હવે ટાર્ગેટ કરે છે કે મેકિંગ શ્યોર કે એ લોકો 20 hours કમ્પ્લાયન્સ કરે છે. અને સેકન્ડ બીજું ફેક્ટર એ છે કે ઉબરમાં એવા ઇન્સિડન્ટ બી મેં જોયા છે જે એ લોકોના ફ્રેન્ડની ડિટેલ્સ આપે, એટલે રજીસ્ટર ફ્રેન્ડના નામે થાય, અકાઉન્ટ ફ્રેન્ડના નામે હોય અને પછી ચલાવતું બીજું કોઈ હોય.
રાઈટ.
હવે ATO આ બી ટાર્ગેટ કર્યું છે અને એ લોકોએ બેકડેટેડ કર્યું છે કે અમને 1 એપ્રિલ 2015 થી અત્યાર સુધીના બધા રેકોર્ડ જોવે છે જે એ લોકોએ ઉબર પાસેથી માંગ્યા છે, કે કોણ કોણ ડ્રાઈવર રજીસ્ટર કર્યું છે, એની બેંક ડિટેલ્સ, એટલે જેવું બેંક ડિટેલ્સ કોઈની બીજાની એ લોકોને ખબર પડે એ લોકોને બી કેચ કરશે કે ઓકે ભલે ચલાવ્યું છે પર્સન એ પણ પૈસા જાય છે પર્સન બી માં, એટલે બેઝિકલી શું છે એક્ઝેક્ટલી. એટલે ઘણા લોકો અઝ્યુમ કરે છે કે ઓ હું 40 કલાક ચલાવીશ પણ ભલે પૈસા પછી બીજા કોઈનામાં જતા જે સ્ટુડન્ટ નથી અને એ પછી મને પાછા ટ્રાન્સફર કરી નાખશે. ના, તો બેઝિકલી ATO બેને ટાર્ગેટ કરશે, એક તો જે ચલાવે છે એ અને જેના અકાઉન્ટમાં પૈસા જાય છે એ.
અમિતભાઈ, આ વર્ષે કોઈ એવો ક્લેમ છે જે અત્યાર સુધી કરી શકતા હતા પણ હવે 2018 માં નહીં કરી શકીએ?
2018માં ટ્રાવેલ એક્સપેન્સીસ જે છે, એસ્પેશિયલી ફોર જેની ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝ હોય, લાસ્ટ યર સુધી બેઝિકલી તમે રહેતા ક્યાં હો એક સબબમાં, અને તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી બીજા સબબમાં હો, કારણ કે ઘણાનું એવું હોય છે કે ઇન્ટરસ્ટેટ માં હોય છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી. તો તમે જો એ ટ્રાવેલ એક્સપેન્સીસ કરો, એસ્પેશિયલી ઇન્ટરસ્ટેટ માં, કે તમે એકોમોડેશન જાઓ બે દિવસ, તમારી ફ્લાઇટ્સ હોય, કે વિધિન સ્ટેટ હોય, વિધિન સેમ સિટી હોય, અને તમે ટ્રાવેલ કર્યું અને તમે ક્લેમ કર્યા પાછું મોટર વ્હીકલ સેન્સ પર કિલોમીટર, ઈ હવે 2018 ફાઇનાન્શિયલ યર થી બંધ કરી દીધું છે એટીઓએ. એટલે યુ કેન નોટ ક્લેમ એની ટ્રાવેલ એક્સપેન્સીસ વેન યુ ગો એન્ડ વિઝિટ યોર ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી ફોર ઇન્સ્પેક્શન.
અમિતભાઈ, ઓસ્ટ્રેલિયામાં એવા ઘણા ગુજરાતી નાના વ્યવસાયો છે જે ઘરઘરાઉ ચાલે છે હોમ ઓફિસની જેમ, એ લોકોએ ટેક્સ રિટર્ન ભરતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે?
શ્યોર. હવે હોમ ઓફિસમાં આઈ થિંક એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે પ્રોબેબલી પબ્લિકને આઈધર ખબર છે કે કદાચ નો બી ખબર હોય, એઝ તમે હોમ ઓફિસમાં પાછા બે ઓપ્શન્સ છે, જે હોમ રનિંગ ઓફિસ રનિંગ એક્સપેન્સીસ કહેવાય ને હોમ ઓક્યુપન્સી એક્સપેન્સીસ કહેવાય. હોમ રનિંગ એક્સપેન્સીસમાં બેઝિકલી તમે શું, અગર તમે ઘરેથી કામ કરતા હો, વેધર ઇટ્સ અ ડે ઓર ફાઈવ ડેઝ ઓર સિક્સ ડેઝ, એમાં રનિંગ એક્સપેન્સીસમાં તમે કાં તો સેન્સ પર આ ક્લેમ કરી શકો, વિચ ઇઝ 45 સેન્સ એઝ પર એટીઓ ગાઈડલાઇન્સ, અને પ્લસ તમે ઇલેક્ટ્રિસિટી છે, તમારું ગેસ બિલ છે, એ તમે ક્લેમ કરી શકો. એ તમારા રનિંગ એક્સપેન્સીસમાં આવે. એટલે તમે ડિસાઇડ કરો કે મેં 3 દિવસ હું ઘરેથી કામ કરું છું, વિચ માઇટ બી ઇક્વેલન્ટ ટુ 50%, તો તમે બેઝિકલી તમારું ઇલેક્ટ્રિસિટી ને ગેસ બિલ છે એનું 50% તમે ક્લેમ કરી શકો. હોમ ઓક્યુપન્સી ઓક્યુપન્સી એક્સપેન્સીસમાં માણસ ક્યારે ક્લેમ કરે, જ્યારે એકચ્યુઅલ એની પ્રોપર એક રૂમ ઓફિસ બનાવી દીધો હોય, લાઈક એન હોમ ઓફિસ, તો એ ઓક્યુપન્સી ક્લેમ કરી શકે. બેઝિકલી એમાં તમે બધું જ ક્લેમ કરી શકો, તમારો અગર તમે પોતે ઓન કરતા હો ઘર, તો કાઉન્સિલ રેટ્સ, વોટર રેટ્સ, ઇન્ટરેસ્ટ, એ બધું જ આવી જાય વિથ ઇલેક્ટ્રિસિટી એન્ડ ગેસ. અને જો તમે રેન્ટ કરતા હો જગ્યા, તો અગેન તમે રેન્ટલ પ્લેસ પર બેઝિકલી રેન્ટ ભરતા હોવ, તમારી ઇલેક્ટ્રિસિટી, ગેસ, તમે અમુક ટાઈમે વોટર એજ બી તમે ભરતા હોવ, તો એ બધું જ ક્લેમ થાય.
જ્યારે ઘરમાં જો ઓફિસ બનાવી હોય, ત્યારે શું પોતે ઓક્યુપન્ટ છે, પોતે ઓનર છે, તો આખા કાઉન્સિલ રેટની આખી રકમ કે વોટર રેટની આખી રકમ આમાં ક્લેમ કરી શકાય ટેક્સ ડિડક્શનમાં?
ના, અગેન બેઝિકલી ડિપેન્ડ્સ તમારું ઘર. બે રીતે એટીઓ જોવે છે. વન ઇઝ, જો તમારા એક્ઝામ્પલ એટીઓ આપ્યું છે કે તમારા ઘરમાં 5 રૂમ્સ હોય, એમાંથી એક રૂમ તમે બેઝિકલી હોમ ઓફિસ રાખ્યું છે, તો તમે 1/5 ઓફ ધ ટોટલ, એટલે એ
કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે.
જરૂરી છે. પણ આઈ થિંક હું આમાં એક પોઈન્ટ ઓર બી એડ કરું કે હોમ ઓફિસ જયારે પોતાનું ઘર હોય, હોમ ઓક્યુપાઈડ ઘર હોય, જે અમે પ્રિન્સિપલ પ્લેસ ઓફ રેસિડેન્સ કહીએ, તમે જો હોમ ઓક્યુપન્સી એક્સપેન્સ ક્લેમ કરતા હો, તો તમારે એ ધ્યાન રાખવાનું કે ફ્યુચરમાં, વેધર ઇટ્સ 5 યર્સ 10 યર્સ 15 યર્સ ડાઉન ધ લાઈન, તમે એ ઘર વેચો, તો તમને 100% ટેક્સ એક્ઝેમ્પશન ન મળે, જે યુઝ્યુઅલી તમે પ્રિન્સિપલ પ્લેસ ઓફ રેસિડન્સમાં ક્લેમ કરી શકો.
એટલે લોંગ ટર્મ ઇફેક્ટ પણ છે એની.
એક્ઝેક્ટલી રાઈટ, કે લોંગ ટર્મ ઇફેક્ટ બી છે, કારણ કે એટીએમ કહે છે કે તમે તમારી જે જગ્યા છે પ્રિન્સિપલ પ્લેસ ઓફ રેસિડન્સ, એ તમે યુઝ કરી છે અર્નિંગ માટે, તમારા પોતાના અર્નિંગ ઇન્કમ માટે. એટલે જો તમે 1/5 ક્લેમ કર્યું છે, તો ફ્યુચરમાં જ્યારે તમને પ્રોફિટ થાય ઘરના સેલ પર, તમારે 1/5 પ્રોફિટ પર જે બી ટેક્સ આવે, ડિપેન્ડિંગ ઓન તમારું થ્રેશોલ્ડ રેટ શું છે, તમારે એટલો ટેક્સ ભરવાનો, કેપિટલ ગેઇન્સ ટેક્સ જેને કહે છે. એટલે આઈ થિંક ક્લાયન્ટ ટેક્સપેયરને મેક શ્યોર કરવાનું, જો એ હોમ ઓક્યુપન્સી ક્લેમ કરશે, તો આગળ જઈને એનો ઇફેક્ટ આવશે. કારણ કે આવા ઇન્સિડન્ટ્સ બન્યા છે જ્યાં હોમ ઓક્યુપન્સી એક્સપેન્સીસ ક્લેમ થયા છે, અને જ્યારે ઘર વેચાણું છે, તો એટીઓ આવીને કીધું છે કે સોરી, તમે 100% ના ક્લેમ, ટેક્સ ફ્રી ક્લેમ ના કરી શકો.
અને
ઘણી વાર એટીઓ ક્લાયન્ટને એ નથી સમજણ પડતી કે ઓ હું નહીં કરું તો શું થશે. ના, એ રોંગ છે. કારણ કે આજે એસઆરઓ છે, એટીઓ છે, બધી રેસ્ટ ઓફ ધ ગવર્મેન્ટ એજન્સીસ છે, બધી જ કનેક્ટેડ છે. એટલે તમે એક જગ્યા પર એક ઇન્ફોર્મેશન આપશો, એ બધી ઇન્ફોર્મેશન બીજી બધી જગ્યા ઉપર કનેક્ટ થશે, ને બેઝિકલી એ લોકોને ઇન્ફોર્મેશન મળશે. એટલે ઇફ યુ હેવ ધ ઇમ્પ્રેશન કે હું એક જગ્યા પર આ ઇન્ફોર્મેશન આપું ને બીજા જગ્યા ઉપર હું આ ઇન્ફોર્મેશન આપું, તો બેઝિકલી ટેક્સપેયર કેન બી ઇન ટ્રબલ.
જ્યારે હોમ ઓફિસ ચલાવતા હોય ત્યારે ઇન્ટરનેટ અને તમે આ રેન્ટ અને બીજા ઇન્સિડેન્ટલ એક્સપેન્સીસની વાત કરી, તે સિવાય જ્યારે પોતે પોતાનો બિઝનેસ હોય તો ટ્રેનિંગ, સેલ્ફ એજ્યુકેશન કે ટ્રાવેલ એક્સપેન્સીસ ક્લેમ કરી શકાય?
યસ, ડિપેન્ડિંગ ઓન શું સર્કમસ્ટન્સીસ છે. ઇન્ટરનેટ એક્સપેન્સીસ ડેફિનેટલી પાછું હોમ ઓફિસનું પાર્ટ આવી જાય, વિચ ઇઝ નોટ અંડર ઓક્યુપન્સી, બટ યુ કેન રનિંગ એક્સપેન્સીસ ક્લેમ કરતો એમાં તમે કરી શકો. અને તમે બેઝિકલી જો ટ્રેનિંગ ને બધું કરતો હોય વર્ક રિલેટેડ તો તમે ઈ ક્લેમ કરી શકો. અને સેલ્ફ એજ્યુકેશન એક્સપેન્સીસ અગેન એ એક એરિયા છે જ્યાં એટીઓ ટાર્ગેટ કરવાની છે પાછું, કારણ કે ઘણા લોકોનું ઈ માનવું છે કે મેં સ્ટડી કર્યું છે અને પછી હું જોબ, ઈ સ્ટડીના બેઝિસ પર મને જોબ મળી છે તો આઈ કેન ક્લેમ ઇટ, પણ દેટ ઇઝ નોટ ધ વે ઇટ ઇઝ. બેઝિકલી લો એમ કહે છે કે તમે ઓલરેડી તમે જોબ કરતા હો અને ઈ જોબમાં તમને ગ્રોથ જોવે છે, કેન બી મોનેટરી વે ઓર નોન મોનેટરી વે. વેન આઈ સે મોનેટરી વે, તમારી સેલરી ઇન્ક્રીઝ થાય, અને નોન મોનેટરી તમારી પોઝિશન, તમે સિનિયર લેવલ પર, મેનેજમેન્ટ લેવલ કે સિનિયર લેવલ પર પહોંચો. એટલે એની લીધે ઈ કરવા માટે જો તમારે ભણવું પડે તમારા વર્ક રિલેટેડ અને તમે એક્સપેન્સ કરો છો તો જ તમે ઈ ક્લેમ કરી શકો છો.
બટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે એ નોકરી શરૂ થઈ ગયા પછી જ્યારે ભણતરની જરૂર પડે ત્યારે એ એક્સપેન્સીસ સેલ્ફ એજ્યુકેશનમાં ક્લેમ થાય છે.
એક્ઝેક્ટલી. અને એમાં ઈ બી એક પોઈન્ટ છે કે ઘણી વાર હું એક્ઝામ્પલ આપું તો કોઈ બેઝિકલી મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં હોય અને જો ઈ કોઈ અકાઉન્ટિંગનો કોર્સ કરતો હોય, વેધર ઇટ કેન બી અ ડિપ્લોમા કોર્સ, ટેફ કોર્સ, એમાં ઘણા બધા યુનિટ્સ હોય. હવે અમુક યુનિટ્સ ઇરરેલેવન્ટ હોય તો પાછું તમે ઈ ક્લેમ ન કરી શકો એઝ પર એટીઓ.
એટલે યુનિટ વાઇઝ તમારે ફી સ્પ્લિટ કરવી પડે.
એક્ઝેક્ટલી. એટલે જો ઈ તમે કોઈ બી કોર્સ કરતો અને એમાં સપોઝ લેટ્સ સે 6 યુનિટ છે અને તમારા જોબ માં ખાલી 4 જ યુનિટ રેલેવન્ટ છે તમારા જોબ રિલેટેડ, તો તમે 4 યુનિટની જે ફીસ હોય ઈ જ તમે ક્લેમ કરી શકો છો.
અને એવી જ રીતે ટ્રાવેલ એક્સપેન્સીસમાં પણ જો હોમ ઓફિસ હોય તો ક્લાયન્ટ સાઇટ પર જાઓ એ વર્ક રિલેટેડ ટ્રાવેલ એક્સપેન્સ ગણાય?
હા, ગણાય. એટલે આમાં બીજું ઈ છે કે ઘણી વાર ક્લાયન્ટને, વિચ ટુ અ સર્ટન એક્સટેન્ટ ટેક્સપેયર્સને એડવાન્ટેજ છે, કે તમે ગાડી ચલાવતા હોય અને તમે જો ખાલી સેન્સ પર કિલોમીટર ક્લેમ કરતા હો તો ઘણી વાર ટેક્સપેયર્સને એમ છે કે અમે પાર્કિંગ ફીસ કે કોઈક વાર ટોલમાંથી ગયા હોય તો એ બધું ઇન્ક્લુડ થાય છે, તો હું એ અલગથી નો ક્લેમ કરી શકું. ના, પાર્કિંગ ફીસ અને ટોલ્સ ઇઝ નોટ પાર્ટ ઓફ મોટર વ્હીકલ એક્સપેન્સીસ. જ્યારે તમે સેન્સ પર કિલોમીટર કે લોગ બુક, વિચ એવર મેથડ તમે ક્લેમ કરતા હોય, એ આખું અલગ જ છે, જે અગર ટેક્સ રિટર્ન જોઈએ તો ડી ટુ ટ્રાવેલ એક્સપેન્સીસના કેટેગરીમાં આવે. એટલે તમે જો હોમ ઓફિસ, તમે મોટર વ્હીકલ ક્લેમ કરતા હોય સેન્સ પર કિલોમીટર 5000 કિલોમીટર મેક્સિમમ થ્રેશોલ્ડ, પણ તમે પાર્કિંગ ફીસ વર્ષમાં સપોઝ $200 આપ્યું હોય તો તમે એ અલગથી $200 ક્લેમ કરી શકો તમારા ડી ટુ કેટેગરીમાં, પાર્કિંગ અને ટોલ બે.
અમિતભાઈ, આજે વિવિધ કેટેગરીમાં જે ટેક્સ ઓફિસના રેડાર પર ખાસ ખર્ચાઓ આવી રહ્યા છે અને જેના પર ખાસ ચેકિંગ થવાનું છે તેની વિગતો આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
નો વરીઝ, થેન્ક યુ. sbs.com.au